પેજ નંબર 41 પાંચ કારણો આપણને બાંધનારા છે, એ કારણો છેદક દશા પણ છે. એ પાંચ કારણો જે આપણને બાંધનારા છે, એ બાંધનારા કારણો છેદાય તેવી દશા તે મોક્ષ પણ છે. શબ્દો મજાના છે. આવી એક અવસ્થા અંદર પ્રગટ થવી જોઈએ. સમ્યક દર્શન એક અવસ્થા છે. વિપરીત બુદ્ધિ એ દૂર કરનાર સમ્યક દર્શન છે. વિપરીત બુદ્ધિ બંધનું કારણ અને સમ્યક દર્શન મોક્ષનું સાધન છે. વિપરીત બુદ્ધિનો છેદ સમ્યક દર્શનથી થાય છે, પરંતુ તે કોઈ ક્રિયા કાર્ય કે બનાવ નથી. સમ્યક દર્શન એ ચેતનાની અવસ્થા છે. જ્યારે દર્શન મોહનીય અથવા મિથ્યાત્વનો ઉપશમ થાય છે, ત્યારે ચેતનામાં ઘટના ઘટે છે અને નિર્વિકલ્પ અવસ્થામાં ચેતનાની અનુભૂતિ થાય છે. તેનું નામ સમ્યક દર્શન. સમ્યક દર્શન આત્મામાં થતી પ્રક્રિયા છે. તે શરીર, ઇન્દ્રિયો, વાણી કે મનમાં નહીં, પરંતુ મનની પહેલી પાર ગયા પછી ચૈતન્યમાં આ ઘટના ઘટે છે. જુઓ, એક શરીર જે સ્થૂળ બહાર દેખાય છે, તે એક મન જેનાથી વિચાર કરીએ છીએ તે, અને એક વાણીનો જેનો ઉપયોગ કરીએ છીએ, એ ત્રણેયનો આપણને પરિચય છે. પરંતુ એ ત્રણેયની પહેલી પાર જે ખરેખર આપણે છીએ, તે ચૈતન્ય તત્વમાં આપણને દેખાતું નથી. જે આપણે પોતે છીએ એવું ચૈતન્ય તત્વ, તેની અનુભૂતિ જીવનમાં થાય તેનું નામ સમ્યક દર્શન. આ અનુભવ થયા પછી જીવનમાં એક બીજી ઘટના ઘટે છે. આપણી ઇન્દ્રિયો, આપણું શરીર, આપણી વૃત્તિઓ વિષયોથી વિરામ પામે છે. અત્યારે આપણે ગમે એટલું સમજીએ કે વિષયોમાં સુખ નથી, છતાં જઈએ છીએ પાછા વિષયો પાસે જ. ગંદકીમાં રહેલ કીડાની
ગંદકીમાં રહેલા કીડાની બગીચામાં રહેલ ભ્રમર સાથે દોસ્તી થઈ, બંને વચ્ચે સંબંધ થયો. ગંદકીના કીડાને બગીચાના ભ્રમરે કહ્યું કે દોસ્ત, તું આમાં ને આમાં પડ્યો રહે છે, આ વાત સહન થાય તેવી નથી. તું મારી સાથે ચાલ અને જોતો ખરો કે ફૂલની કેવી સુગંધ છે. બહુ આગ્રહ કર્યો એટલે ગંદકીનો કીડો તૈયાર થયો, પણ તેને લાગ્યું કે ત્યાં ગયા પછી મને ત્યાંની ગંધ નહીં ફાવે, તો માટે સાવચેતીના પગલાં ભરવા સારા. ઉકરડામાંથી બે ગોળીઓ તૈયાર કરી નાકમાં ભરાવી તે ગયો. બગીચાનો ભ્રમર કહે છે કે દોસ્ત, આ ગુલાબના ફૂલની સુગંધ કેવી સરસ આવે છે, આ ચંપાની પણ કેવી સરસ સુગંધ છે, તે ના પાડે કે સુગંધ આવતી નથી, પણ નાકમાં બે ગોળીઓ ગંદકીની ભરેલી હોવાથી સુગંધ આવે ક્યાંથી. મને લાગે છે કે તમે પણ આમ જ કરતા હશો. જ્યાં જાઓ ત્યાં બે ગોળી સાથે લઈને જાઓ છો, એક રાગની અને એક દ્વેષની, એક અહંકારની અને એક મમત્વની. કદાચ ક્યાંય ફાવ્યું તો જ્યાં જાઓ ત્યાં બે ગોળીઓ સાથે પ્રોટેક્શનના પગલાં. પણ એક અવસ્થા જીવનમાં એવી છે કે સમ્યક દર્શન થયા પછી તે જીવની ઇન્દ્રિયો વિષયો તરફ જતી નથી, રોકવાની તો વાત જ નથી. જતી હતી એટલા માટે તે કે સુખના કેન્દ્રની ખબર ન હતી. સુખનું કેન્દ્ર જડી જાય પછી તે તરફ જવાની જરૂર પણ નથી. આવી દશાની અવસ્થાને શાસ્ત્રો વીરતી કહે છે. વીરતી એટલે વિરામ પામવું, પાછા આવવું, અટકવું વિષયોથી પાછું.
વીરતી જ્યારે થાય ત્યારે તેના કારણે કષાયો મંદ પડે છે. ક્રોધ, માન, માયા, લોભ એ બધાનું બળ તૂટે, જોર ઘટે. વિપરીત બુદ્ધિ હશે અને અવિરતી હશે તો કસાયો જોર કરશે. આખા સંસારમાં ચારે તરફ જુઓ તો કસાયનું સામ્રાજ્ય છે. ઘરમાં કસાયો, બહારમાં પણ કસાયો, મંદિરોમાં પણ કસાયો, સમાજમાં પણ કસાયો, ચારે તરફ કસાયોનું સામ્રાજ્ય છે. મોહ, ક્રોધ, અહંકાર, લોભ આ બધી લાગણીઓ જીવનમાં ક્યારે કામ કરે છે, પરંતુ સમ્યક દર્શન થાય, વિરતીની દશા આવે એટલે કસાયો શાંત પડે. કસાયો શાંત થશે ત્યારે આત્મા, ત્યારે તમારા જીવનમાં ખરી શાંતિનો અનુભવ થશે. ભાગવદ ગીતામાં કહ્યું છે કે જે અશાંત છે તે અંદરથી સુખ અનુભવી શકતો નથી. સુખનો અનુભવ કરવો હોય તો શાંત અવસ્થા જોઈએ. શાંત અવસ્થા ત્યારે જ થાય કે કસાયો સમ્યા હોય. કસાયોનો લાવારસ અંદર વહેતો હશે. ક્રોધની તીવ્રતા, માયાની તીવ્રતા, અહંકાર અને લોભની તીવ્રતા હશે તો અશાંતિ જ હશે. નાની નાની બાબતોમાં એટલા દુઃખ ઊભા થાય છે. એક વખત એક જાનનું સામયું કર્યું, માંડવા સુધી આવ્યા, પરંતુ વેવાય કંઈ કામમાં હશે તેથી પધારો એમ કહેવું જોઈએ તે ન કહ્યું, તો જાન પાછી ગઈ. અમે માંડવે આવ્યા અને તમે પધારો તેમ પણ ન કહ્યું, હવે લગ્ન નહીં થાય. આટલી બાબતમાં આટલું મોટું કરવાનું? આ અહંકાર કરાવે છે, એનો વાંક નથી. અહંકારનું ભૂત વળગ્યું છે. આપણને પણ ક્યારેક ક્રોધ, ક્યારેક લોભ, ક્યારેક માયા, ક્યારેક માન, ક્યારેક ઈર્ષા, ક્યારેક વિષાદ હોય છે. આપણે ક્યારેય નોર્મલ અવસ્થા તો હોતા જ નથી. જ્યારે જુઓ ત્યારે એ બરનોર્મલ અવસ્થા જ હોય. કેટલા બોજ નીચે જીવીએ છીએ. આપણે જ ઉદ્ઘોષણા કરીએ છીએ કે આત્મા સિદ્ધ સમાન છે, પરંતુ આપણી હાલત ઉલટી જ છે. તે પ્રકારની દશા આપણી નથી, તેનો છેદ કરવા અવસ્થા જોઈએ. ચોથી વાત, અપ્રમાદ અવસ્થા એટલે સંપૂર્ણ જાગૃતિ, સમગ્રપણે જાગીને જીવનમાં જીવવું જોઈએ. નરસિંહ મહેતાએ સરળ ભાષામાં કહ્યું છે કે
જાગીને જોવતો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ભોગ ભાસે. જાગીને જોઈએ છીએ તો કંઈ દેખાતું નથી. જનક વિદેહીને સ્વપ્નું આવ્યું, તેણી હાથમાં પાત્ર લીધું છે અને ભિક્ષા માગી રહ્યા છે. પછી તેમની ઊંઘ ઉડી ગઈ. તેમને થયું, હું જનક વિદેહી તરીકે બેઠો છું તે સાચું છે, ભીખ માગી રહ્યો છું તે સાચું. બીજે દિવસે રાજસભામાં ગયા ત્યારે જે આવે તેને પૂછે છે, આ સાચું છે કે તે સાચું? પરંતુ જવાબ કોણ આપે? એક જ્ઞાની પુરુષ રાજ્યસભામાં આવ્યા અને તેમણે કહ્યું કે આ સાચું હોય તો તે સાચું, અને તે સાચું હોય તો આ સાચું સમજાયું. તમારું રાજ્ય સાચું હોય તો સ્વપ્નું પણ સાચું, અને સ્વપ્નું સાચું હોય તો રાજ્ય પણ સાચું. જનક વિદેહીએ કહ્યું કે જવાબ બરાબર છે. સ્વપ્ન જેમ ખોટું છે તેમ આ દેખાય છે, તે પણ ખોટું છે. તમે તો એમ કહો છો કે સ્વપ્ન ખોટું છે, પરંતુ જે દેખાય છે તે ખોટું નથી. જેમ સ્વપ્ન ખોટું છે તેમ જે દેખાય છે તે પણ ખોટું. એવું જાગરણ જીવનમાં આવે અને આવું જાગરણ પ્રાપ્ત કરી જીવનમાં જીવીએ તેને કહેવાય છે અપ્રમત દશા, એટલે સાવધાન દશા. જાગીને જીવવાનું છે. ભગવાન મહાવીરને પૂછ્યું કે પ્રભુ, અમારે કેવી રીતે ચાલવું, કેવી રીતે ઊભા રહેવું, કેવી રીતે બેસવું, કેવી રીતે શયન કરવું, કેવી રીતે ભોજન કરવું અને કેવી રીતે બોલવું? ભગવાન મહાવીરના 14,000 શિષ્યો અને તે બધા જુદું જુદું પૂછે તો કઈ પદ્ધતિ આપે? ભગવાને અદ્ભુત વાત કરી કે યત્નાપૂર્વક ચાલો, યત્નાપૂર્વક ઊભા રહો, યત્નાપૂર્વક બેસો, યત્નાપૂર્વક શયન કરો, યત્નાપૂર્વક ભોજન કરો અને યત્નાપૂર્વક બોલો. યત્ના એટલે જૈણા, જાગૃતિ, સંપૂર્ણપણે જાગીને જીવવું. આનંદ તો આ છે, રસ્તામાં તમે ચાલ્યા જતા હો, વચમાં કોઈ જોવા જેવું ચિત્રનું બોર્ડ લગાડેલું હોય અને નજર ત્યાં જોવામાં ગઈ, કેળાની છાલ પગ નીચે આવી અને સાક્ષાત દંડવત પ્રણામ. શું થયું? હોસ્પિટલમાં દાખલ અને બે પગ ઊંચા. શું થયું સાહેબ? કેળાની છાલ આવી. તું ક્યાં ગયો હતો? પ્રમાદ, સાવધાન ન રહેવાયું? અપ્રમત અવસ્થામાં, સાવધાન અવસ્થામાં, જાગૃત અવસ્થામાં, આત્મ સ્વરૂપમાં વર્તે એવી દશા. સમ્યક દર્શન પણ એ દશા, વીરતી પણ એક દશા, મન કશાય કે કશાય રહિત અવસ્થા પણ એક દશા, અપ્રમત અવસ્થા તે પણ એક દશા, અને મન વચન કાયા આ ત્રણેય સાધનોનો વેગપૂર્વક ઉપયોગ કરવો કે નિરોધ કરવો તે પણ એક દશા. આ પાંચેય કારણો છેદક દશા છે. આ પાંચેય સાધન કર્મબંધનના કારણોને દૂર કરે. જરા પુનરાવર્તન વર્તી કરી લઈએ. વિપરીત
વિપરીત બુદ્ધિને મિથ્યાત્વ સમ્યક દર્શન દૂર કરે છે. અવિરિત ને વિરિત સંયમ સંયમ દૂર કરે છે. કસાય ને અકસાય અથવા મન કસાય દૂર કરે છે. પ્રમાદ ને અજાગૃત દશા ને અપ્રમાદ દૂર કરે અને મન વચન કયા અશુભ અને શુભ યોગને મન વચન કાયાની નિવૃત્તિ યોગ નિરુદ્ધ કરે છે. આવા પાંચ કારણો તે મોક્ષનો ઉપાયો છે. આ મોક્ષનો પંથ છે. તેના તેથી ભવનો અંત આવે છે. આની શરૂઆત અહીંથી થાય છે. જેને સાધના કરી છે તેને અહીંથી શરૂઆત કરવાની છે. પણ વાત પૂરી નથી. સ્વામી ગાથામાં કૃપાળુદેવ મધ્યમ કક્ષાનો સાધકો માટે વાત કરશે. રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ છે. થાય નિવૃત્તિ જેથી તે જ મોક્ષનો પંથ. મોક્ષનો માર્ગ અલગ અલગ નથી, વાટ તો એક જ છે. જે વાટે ભગવાન મહાવીર તર્યા એ જ વાટે રાજા શ્રેણી સતી સુલતા વગેરે તરશે. રસ્તો તો એક જ છે, પરંતુ પ્રક્રિયા જુદી જુદી હોય, ઉપાય ભિન્ન ભિન્ન હોઈ શકે. એક સમી ગાથા જીવનની એક મૌલિક ઘટના છે, તેનું વર્ણન છે. પહેલાં રાગ દ્વેષ અને અજ્ઞાન એ ત્રણેયનું એકત્વ. એકત્વ એટલે શું? એકલા રાગની વાત નહીં, એકલા દ્વેષની વાત નહીં, એકલા અજ્ઞાનની વાત નહીં, પરંતુ ત્રણેય એક થઈ જાય તેવી એક અવસ્થા છે. ત્રણેયનું એક થવું તેને કહેવાય છે ગાંઠ અથવા ગ્રંથિ. રાગનું એકલાનું પણ જોર નથી, દ્વેષનું એકલાનું પણ જોર નથી, અજ્ઞાનનું એકલાનું પણ જોર નથી. આ ત્રણેય ઝઘડા અને બળિયા તો છે, પરંતુ જ્યારે એ ત્રણેય ભેગા થાય અને તેમાંથી જે રસાયણ તૈયાર થાય તેને કહેવાય છે ગ્રંથિ. તમે જ્યારે સાંભળતા હો છો કે ગ્રંથિભેદ કરવો છે તો કઈ ગ્રંથિ? રાગ દ્વેષ અને અજ્ઞાન એ ત્રણેયનું એકત્વ થઈ જાય, ત્રણેય એકરૂપ થઈ જાય, ત્રણેય જુદા જુદા પાડી ન શકાય. જ્યાં રાગ છે ત્યાં દ્વેષ છે, ત્યાં અજ્ઞાન પણ છે. આ ત્રણેય ભેગા થઈ જાય એક રસાયણ એક પદાર્થ તૈયાર થયો છે ગ્રંથિ. ગાંઠથી કર્મબંધ થાય છે અને આ ગાંઠ તોડવી જ પડશે ને, જોવું પડશે કે ગાંઠ ક્યાં પડી છે. ગાંઠો યોગ્ય જગ્યાએ ઉપાય થવો જોઈએ. અત્યાર સુધી તમે ત્યાં ગાંઠ કર્યો હશે, વહ સાધન બા અનંત કિયો તદપિ કચું હાથ ન જ પડ્યું. આટલું બધું કર્યું, આટલા સાધનો કર્યા, પણ હજુ કંઈ ઠેકાણું પડ્યું નથી. વીર વિજયજી મહારાજે કહ્યું છે, સંસારની માયામાં તો વલવ્યું પાણી. અત્યાર સુધી સંસારની માયામાં પાણી વલવ્યું પણ માખણ હાથ ના આવ્યું. આટલા બધા કામો કર્યા પણ ઘા યોગ્ય જગ્યા પર થયો નથી. કર્મબંધના ઘણા કારણો, તેના આવવાના દરવાજા પણ ઘણા હોઈ શકે, પરંતુ શાસ્ત્રીય પરિભાષામાં મુખ્ય બે જ કારણો છે. એક ચારિત્ર મોહની, તેમાંથી રાગ દ્વેષ આવે છે, અને એક દર્શનીય મોહ, જેમાંથી અજ્ઞાન આવે છે. આગળ ગાથા આવવાની છે.
કર્મ અનંત પ્રકારના, તેમાં મુખ્ય આઠ, તેમાં મુખ્ય મોહનીય, હણાય તે કહો પાઠ. કર્મ મુખ્ય આઠ છે, એમાં મુખ્ય મોહિની છે. તેના બે ભાગ, ચારિત્ર મોહનીય અને દર્શન મોહનીય. ચારિત્ર મોહનીયમાં જે ધારા આવે છે તે રાગ દ્વેષ અને દર્શન મોહમાંથી જે ધારા આવે છે તે અજ્ઞાન, મિથ્યાત્વ, ઊંધી માન્યતા. અજ્ઞાન રાગ દ્વેષ ત્રણેયનું એક થવું તેને કહેવાય છે ગ્રંથિ. આ ગ્રંથિ અથવા ગાંઠમાં રાગ દ્વેષ અજ્ઞાન ત્રણેય સમાઈ જાય છે. ટૂંકમાં એક છેલ્લી વાત, કર્મના ઉદયમાં સૌથી વધારે આપણા ઉપર શાસન જો કોઈ કરતું હોય તો મોહનીય કર્મનું સ્થાન છે, શાસન છે, એનું સામ્રાજ્ય આપણા ઉપર સૌથી વધારે છે. મોહનીય કર્મના ઉદયમાં આત્મા તન્મય થાય છે, એકાકાર થાય છે, કોઈએ ગાળ આપી અંદર કેટલું દુર્ધ્યાન ચાલે છે, એ કોણ મને ગાળ કેમ આપી, જોઈ લઈશ, બતાવી દઈશ વગેરે વગેરે, આ અંતર્ધ્યાન થયું. અને કોઈ પ્રકારે તો કહે છે, કરે જ ને, હું લાયક જ છું, મને ઓળખનારા ઘણા ઓછા છે, તમે ડાયા માણસ છો તેથી મને ઓળખી લીધો અને માન સન્માન આપ્યું. આ મોહનીય કર્મનો ખેલ છે. રસ્તામાં ચાલ્યા જતા હો, સોનાની લગડી પડી છે, મનમાં થાય કે લઈ લઉં, થોડા સંસ્કાર સારા હોય તો એમ થાય કે પારકું કંઈ લેવાતું હશે, વળી વિચાર આવે બીજો કોઈ લઈ જશે એના કરતાં હું લઈ લઉં તો શું ખોટું. તમે બધા ઘાટ કર્યા કરો અને મનમાં ને મનમાં વિચાર કર્યા કરો આ ખેલકોનો મહનીય કર્મનો યન મુયતિ લમનેશુ ભાવેશ દેવદ યા દિશુ આકાશમેવ યટકેન નાસો પાપેન લિપ્યંતે. ઉપાધ્યાય મહારાજ કહે છે, ઉપાધ્યાય યશો વિજયજી મહારાજ કહે છે કે અવધાયિક ભાવમાં મોહ પામતો નથી, તે પાપકર્મથી લોપાતો નથી, જેમ આકાશ કાદવથી નથી લોપાતું, પણ જે મોહભાવ પામે તે કર્મથી બંધાય છે. લોઢું પઠ્ઠીમાં નાખ્યું તો લાલચો થઈ ગયું અને હાથેથી આડો તો ફોલા પડે, કારણ લોઢું અગ્નિમાં તન્મય થઈ ગયું. અગ્નિમાં લોઢાનું તન્મય થવું તે એક અવસ્થા ઉત્પન્ન કરે છે, એ મોહનીય કર્મના ઉદયમાં તન્મય થવું એવી જે અવસ્થા છે તે બંધનું મુખ્ય કારણ છે. કઈ રીતે આત્મા બંધાય છે તે સમજાયું? આ વિચાર કરજો કે મોહનીય કર્મના ઉદયમાં જે તન્મય અને એકાકાર થાય છે તે બંધનું કારણ છે. જે વખતે રૂપિયાની નોટો ગણતા હો ત્યારે તેમાં એકાકાર થઈ જાઓ છો, માળા ગણતા મન ઠેકાણે રહેતું નથી. આ કોનો ખેલ છે? મોહનીયનો. મોહનીય કર્મના ઉદયમાં આત્મામાં જે તન્મય ભાવ થાય તે બંધનું કારણ છે. આ ગાથાની શરૂઆત થઈ છે, ચર્ચા આગળ વિસ્તારથી થશે.
વિચારણા છે આપણી ગાથા 99 ઉપરની. પાંચ કારણ એ આપણને બાંધનારા છે. કર્મ બંધના પાંચ કારણ ગઈકાલે આપણે વિચાર્યા હતા, મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ. આ પાંચ કારણોથી આપણે કર્મબંધ કરીએ છીએ. પ્રવૃત્તિ કરવી એ કર્મબંધ નથી, પ્રવૃત્તિની સાથે આ કારણોને જોડીએ છીએ માટે કર્મબંધ થાય છે. પ્રવૃત્તિ તો દેહનો ધર્મ છે, સેજે સેજે થયા કરે, પણ આત્મા એની સાથે જે જોડાય છે ત્યારે આવા કોઈ પણ પ્રભાવ નીચે જોડાય છે, કા મિથ્યાત્વના પ્રભાવમાં છે, કા પ્રમાદ, કષાય, યોગ, અવિરતિ એના પ્રભાવમાં છે, અને એ જોડાવાને કારણે પછી જે એમાંથી પરિણામ આવે છે તે કર્મબંધ છે. આ કર્મબંધ જીવ સમયે સમયે કરતો હોય છે, એમાં શુભ પણ થાય, અશુભ પણ થાય. જરૂર નથી કે માત્ર અશુભ જ કર્મ કરે, શુભ પણ કરે, પણ બંને બંધનું કારણ બને. પણ ત્યાં સાક્ષીભાવમાં અને જ્ઞાતા દ્રષ્ટભાવમાં હોય અને પ્રવૃત્તિ ચાલુ હોય તો કર્મબંધ થતો નથી. આ સિદ્ધાંતિક વાત છે. એટલે આ કારણો કર્મબંધના હોવા છતાં એ કારણોથી બચી શકાય એવો રસ્તો છે, એવો ઉપાય છે કે આ કારણો સેવવા એ અનિવાર્ય નથી. દેહમાં તો આપણો આયુષ્યનો યોગ હોય ત્યાં સુધી રહેવું પડશે, એમાંથી આપણે છૂટી શકતા નથી, કારણ કે જ્યારે આયુષ્ય પૂરું થાય ત્યારે જ એનો અંત આવે. પણ આ કારણો જે છે એનાથી તો જ્યારે જીવ જાય ઈચ્છે ત્યારે છૂટી શકે, કે મારે મિથ્યાત્વનો આશ્રય નથી લેવો, પ્રમાદ કરવો નથી, મન વચન કાયાના યોગ છે એને સાવધાનીપૂર્વક પ્રવર્તન થાય એવી જાગૃતિ રાખવી છે. આવી બધી જો જીવ સમજણપૂર્વક જીવે તો કશાય રહિત, પ્રમાદ રહિત આ બધી ક્રિયા દેહ દ્વારા કરી શકે. જો એમ ન થતું હોત તો પછી કેવળી ભગવંતોએ જે અવસ્થા પ્રાપ્ત કરી એને પણ પ્રાપ્ત ન થઈ હોત. એ પ્રાપ્ત થઈ છે એ જ બતાવે છે કે જીવ જાગૃત હોય અને આનાથી બચવા માગે તો બચી શકે એવો ઉપાય છે, અને સાવધાન ન હોય તો આ જ કારણોથી એ બંધાય એવી પણ વ્યવસ્થા છે. તો મુખ્ય વાત આવે છે સાવધાની ઉપર, વિવેક ઉપર. વિવેક જાગૃત હોય, જીવ સાવધાન હોય તો કર્મબંધના ગમે તેટલા કારણો ઉદયમાં આવ્યા હોય તો પણ એનાથી બચી શકે છે, અને નહીં તો સેજે સેજે બંધાવાની ક્રિયા ચાલે છે. એમાં એણે કંઈ મહેનત નથી કરવી પડતી, કારણ કે અનાદિના સંસ્કાર છે ત્યાં કર્મબંધના, એટલે એ તો થયા જ કરે છે, એમાં મહેનત નથી કરવાની. એ જાગૃત નહીં હોય તો એ કર્મબંધ થશે, કર્મ બંધ કરવા માટે જાગૃતિની જરૂર નથી, એ તો થયા જ કરશે. આ અવસ્થા છે એની વાત આ પારામાં જે કરી છે એ બહુ જ સરસ વાત કરી છે, બરાબર લક્ષમાં લેવા જેવી છે. પાંચ કારણો આપણને બાંધનારા છે અને તે કારણોની છેદક દશા પણ છે, બંને વાત છે. એ પાંચ કારણો જે આપણને બાંધનારા છે તે બાંધનારા કારણો છેદાય એવી જે દશા એને કહે છે મોક્ષ પંથ. શબ્દો મજાના છે, આવી એક અવસ્થા અંદર પ્રગટ થવી જોઈએ. આ બહુ અગત્યની વાત છે. ક્યાં પ્રભુ શું કરીએ? તો કે જે કરવાનું છે તારે કરવાનું, એક. બીજું, જે કરવાનું છે તારે અંદરમાં કરવાનું છે, બહારમાં નહીં. અને આ જીવ બધું બહાર જ કરે છે અને આ ફળની આશા રાખે છે, એટલે બેયનો મેળ પડતો નથી. વ્રત, જપ, તપ, તીર્થયાત્રા, જીવદયાના કામો, સેવા, શુશ્રૂષા, ઘણું બધું કરે અને વિરતિ ધર્મમાં જાય, દીક્ષા પણ લે, પણ આ વાત પાછી ભૂલાઈ જાય. અંદરમાં કરવાનું છે. અંદરથી વિરામ પામ્યો, બહારથી વિરામ પામ્યો, એ તો શું, તમે પદ્માસન વાળીને બેસી ગયા, આંખ બંધ કરી દીધી, કોઈ જોવે તેમ કે ઓહો મહાત્મા છે. અંદર શું ચાલે છે ક્યાં ખબર છે? એ તો જીવને ખબર હોય. અંદરથી એ જ્યારે સાવધાન થાય અને વિરામ પામે ત્યારે એ વિરતિમાં છે. બહારની વિરતિ તો હજી બાહ્ય એક અંશ માત્ર છે, પૂર્ણ નથી. મન વચન કાયના યોગને સ્થિર કર્યા, સામાયિકનું વ્રત ધારણ કર્યું, પ્રતિક્રમણ ચાલી રહ્યું છે, બહારની વિરતિ થઈ ગઈ. અંદરની ભાવદશા શું, એની સાથે કેટલું જોડાયો છે સામાયિકના ભાવ સાથે, એના ઉપર અંદરની વિરતિનો આધાર છે. પણ સામાયિક હોય અને ઘડિયાળ, ટેલિફોન, દરવાજો, ઘરમાં ચાલતો બધો કાંઈ પણ બધા પ્રસંગો, કોઈ આવું ગયું ત્યાં એનો લક્ષ્ય હોય તો એ અંદરની વિરતિ તો છે નહીં, નક્કી થાય છે. બહારમી પલાઠી વાળીને બેઠો, એ વિરતિને સમજવાની છે. એટલે કે છે આવી એક અવસ્થા અંદર પ્રગટ થવી જોઈએ. અંદર એટલે આપણા આત્મામાં, આપણા ભાવદશામાં. સમ્યક દર્શન એક અવસ્થા છે. ઘણી વખત આમાં છે ને લોકો ભ્રાંતિમાં હોય કે સમ્યક દર્શનને એક પદાર્થ માને છે, અમને સમ્યક દર્શન પ્રાપ્ત થયું. અરે પ્રાપ્ત શું થાય, પદાર્થ હોય તો પ્રાપ્ત થાય, આ કંઈ પદાર્થ છે કે પ્રાપ્તિ થાય? અરે અંદરમાં પડેલું છે, પ્રગટ થાય. સમ્યક દર્શન અંદરથી પ્રગટ થાય, પ્રાપ્ત ન થાય. ઘણી વખત પછી આ બહુ વિવેક જાગૃત ન હોય ત્યારે શબ્દો આડાવડા મૂકી દેવાતા હોય છે, આશય ન હોય તો પણ મુકાઈ જાય છે. પણ ખરેખર આ વાતને સમજવી જોઈએ કે આ અંદરમાંથી ઉત્પન્ન થતી એક અવસ્થા છે. કેવળ જ્ઞાન પણ એ જ પ્રકારે છે, એ પણ ક્યાંયથી બહારથી આવતું નથી, અંદરથી પ્રાપ્ત થતી, પ્રગટ થતી એક અવસ્થા છે. અંદરની એ પ્રગટ થાય એટલે કે છે સમ્યક દર્શન એક અવસ્થા છે. વિપરીત બુદ્ધિને દૂર કરનારે સમ્યક દર્શન છે. વિપરીત બુદ્ધિથી શું થયું આપણે ઉપર જોયું, પાંચ કારણોનું સેવન. વિપરીત બુદ્ધિના કારણે પાંચ કારણોનું સેવન, મિથ્યાત્વ, વિરતિ, પ્રમાદ, કસાઈઓ, બરાબર. તો એને દૂર કરવા માટે શું જોઈએ? તો કે સમ્યક દર્શન. સમ્યક દર્શન શું? તો કે અંદરમાંથી પ્રગટ થતી એક વિરામ પામતી અવસ્થા, વિરામ પામતી વિરતિ અવસ્થા. એ અવસ્થાની અંદરમાં જીવ તાદાત્મ્યપણું કરે છે, એનું નામ છે સમ્યક દર્શન. વિપરીત બુદ્ધિ બંધનું કારણ અને સમ્યક દર્શન મોક્ષનું સાધન, બંને વાતના બતાવી દીધા કે વિપરીત બુદ્ધિથી બંધનું કારણ છે, કારણ કે પાંચ કારણોને સેવે છે અને સમ્યક દર્શન થતાં એ પાંચેય કારણોથી વિરામ પામે છે. આટલું થાય છે, પાંચ કારણોનું સેવન અને પાંચ કારણોથી વિરામ પામવું, તો સમ્યક દર્શનમાં એ થાય છે. માટે એને મોક્ષનું કારણ કીધું, મોક્ષનું બીજ કીધું, કેવળનું કેવલ્યનું બીજ કીધું સમ્યક દર્શનને. ઘણો મહિમા ગાયો છે. સમ્યક દર્શન સુધીની યાત્રા જ મુશ્કેલ છે, સમ્યક દર્શન પછીની યાત્રા સરળ છે. બધા જ્ઞાનીઓનો અભિપ્રાય છે સમ્યક દર્શન પછી કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરવામાં એટલો સમય પણ નથી લાગતો, એટલા ભાવ પણ નથી કરવા પડતા. એટલે તો કહ્યું કે સમ્યક દર્શન આવ્યા પછી એક ભાવ, ત્રણ ભાવ કે પંદર ભાવ વાત પૂરી થઈ ગઈ, એને પછી અનંત નથી હોતું, એટલે એનું તો કામ સરળ થઈ ગયું. વિપરીત બુદ્ધિનો છેદ સમ્યક દર્શનથી થાય, પરંતુ તે કોઈ ક્રિયા કાર્ય કે બનાવ નથી. સમ્યક દર્શન એ ચેતનાની અવસ્થા છે, આત્માની એક અવસ્થા છે. આપણે કોઈના પર ક્રોધ કરવો હોય, ક્રોધ કરવો હોય તો એના કોઈ કોચિંગ ક્લાસ હોય, ક્યાંય ભણવા જવું પડે કે ક્રોધ કેમ કરાય અમને શીખવો ને, હે? કોઈ શાસ્ત્ર હોય છે જે થાય છે એ જેમ ક્રોધ માન માયા લોભ સેજે સેજે થઈ આવે છે, એવી જ રીતે આ સમ્યક દર્શન પણ જીવને સેજે થાય છે. પણ ક્યારે? એમાં કન્ડિશન છે. મિથ્યાત્વનો જે આશ્રય લઈને બેઠો છે એના પ્રત્યે જાગૃત થાય, આ અહિતનું કારણ છે, સેવા જેવું નથી, મનમાં નિશ્ચય થાય, અને પછી જે પ્રવૃત્તિ થાય એ સમ્યક દર્શનની પ્રવૃત્તિ થાય, પછી એમાંથી એના સમ્યક દર્શન પ્રગટ થાય. આટલું તો પહેલાં એને સમજવું પડે. બંને વસ્તુ સાથે નહીં ચાલે. મિથ્યાત્વને રાખીને સમ્યક દર્શનની પ્રાપ્તિ કરવી હોય તો હજી સુધી કોઈએ કરી નથી, અને આપણે એક નવો પ્રયોગ કરવો હોય તો વાત જુદી છે. સફળતાનો આધાર તો પછી અનુભવે ખબર પડશે, પણ થાય નહીં જ્ઞાનીઓ કહે છે. ચેતનામાં ઘટે છે ઘટના. ક્યારે? જ્યારે દર્શન સમ્યક દર્શન એ ચેતનાની અવસ્થા છે. જ્યારે દર્શન મોહનીય અથવા મિથ્યાત્વનો ઉપશમ થાય છે ત્યારે ચેતનામાં ઘટના ઘટે છે, અને એ નિર્વિકલ્પ અવસ્થામાં ચેતનાની અનુભૂતિ થાય છે, તેનું નામ સમ્યક દર્શન. નિર્વિકલ્પ અવસ્થા, વિકલ્પો શાંત, એ સંબંધમાં વિકલ્પ નથી. આનું પરિણામ આમ આવશે કે કેમ શંકા નહીં. શંકા હોય ત્યાં કામ ન થાય, શ્રદ્ધા હોય તો કામ થાય. એટલે કીધું નિર્વિકલ્પ અવસ્થા. એ ભગવાને આ કહ્યું છે, અને ભગવાનને કંઈ મિથ્યા વચન કહેવાનો આશય નથી, માટે એની અંદરમાં શંકા કે વિકલ્પ છોડી અને ભગવાને કહ્યું એ પ્રમાણે જો એ કામ કરે, પુરુષાર્થ કરે, પણ ક્યાં? અંદરમાં, તો એનું કામ થાય અને અનુભૂતિ થાય. આ અનુભૂતિ એનું નામ સમ્યક દર્શન. આ અનુભૂતિનો વિષય છે. શાસ્ત્રો દ્વારા ગમે એટલું કહેવામાં આવે, સાંભળવામાં આવે, વાંચવામાં આવે, પરિણામ નહીં આવે, અનુભવમાં જવું પડે. સ્વિમિંગ પુલના કાંઠે ઊભા ઊભા તરતા ના આવડે, પાણીમાં પડવું જ પડે, આ એવી વાત છે. સમ્યક દર્શન આત્મામાં થતી એક પ્રક્રિયા છે. તે શરીર ઇન્દ્રિયો વાણી કે મનમાં નહીં થાય, પરંતુ મનની પેલી પાર ગયા પછી ચૈતન્યમાં ઘટના ઘટે છે. ચૈતન્યમાં ઘટતી, કારણ કે એની પોતાની અવસ્થા સહજ અવસ્થા છે. મિથ્યાત્વ ખરેખર સહજ નથી, પણ અનાદિના સંસ્કાર છે એટલે એને સહજ માની લીધું છે. આપણે જીવનો સ્વભાવ નથી, વિભાવ છે. સ્વભાવ તો સમ્યક દર્શનનો છે, પણ એટલા બધા અનંત કાળથી આ જીવ જે રખડતો આવ્યો છે એમાં એ બધા સંસ્કારો એટલા બધા ગાઢ થઈ ગયા છે. હવે કાઢવા માટે થઈને બહુ ભારે પ્રયત્ન કરે ત્યારે નીકળે, અને આ જીવે પ્રયત્નથી પાછો ફરી અનંતવાર પાછો ગયો છે. વ્યાખ્યાન સારમાં કહ્યું, મોહની ગ્રંથિ છોડવા સુધી જીવ ગઈ, અનંતવાર ગયો અને પાછો ફેર્યો. શું થયું? આ સમ્યક દર્શનની નીકળ ગયો, સમ્યક દર્શનને પ્રાપ્ત ન કર્યું, અંદરમાં પ્રગટાવી ન શક્યો, એનો પુરુષાર્થ મંદ પડી ગયો. ક્યાં? કારણ શું? તો કે અનાદિકાળથી જે મિથ્યાત્વનું સેવન કરેલું એ મિથ્યાત્વ પ્રત્યે એટલો બધો મોહભાવ છે અને એટલો બધો એને દ્રઢતા છે કે આના વિના જીવાય કેમ, આ એને મારી નાખે છે. અને એને કારણે શંકિતથી એ દૂરનો દૂર, દૂરનો દૂર રહ્યા જ કરે છે. એટલે આને આ વસ્તુ આખો પારા જે છે ને આખા આખી ગાથાના સાર રૂપ છે. બરાબર લક્ષ આપવા જેવો છે. જુઓ, એક શરીર જે સૂળ બહાર દેખાય છે તે, એક મન જેનાથી વિચાર કરીએ છીએ તે, એક વાણી જેનો ઉપયોગ કરીએ છીએ તે, અને તે ત્રણેયનો આપણને પરિચય છે. મન, વચન અને કાયા, આ ત્રણેયનો આપણને પરિચય છે. ત્રણેયનો પરિચય, પરંતુ એ ત્રણેયની પેલે પા જે ખરેખર આપણે છીએ તે ચૈતન્ય તત્વ આપણને દેખાતું નથી. આપણે પોતે આપણને દેખી શકતા નથી, જાણી શકતા નથી, અનુભવી શકતા નથી. એ દેખવું, જાણવું, અનુભવવું એનું નામ સમ્યક દર્શન. જે આપણે પોતે છીએ એવું ચૈતન્ય તત્વ, તેની અનુભૂતિ જીવનમાં થાય તેનું નામ સમ્યક દર્શન. આ અનુભવ થયા પછી આ સમ્યક, એટલે જે સમ્યક દર્શન અંદરથી પ્રગટ થયા પછી જીવનમાં એક બીજી ઘટના ઘટે છે. શું? તો કે આપણી ઇન્દ્રિયો, આપણું શરીર, આપણી વૃત્તિઓ વિષયોથી વિરામ પામે છે. પછી એને ઇન્દ્રિયોના વિષયોમાં રસ નથી, એમાં એ વિરામ પામી જાય છે. બહુ થયું, હવે ગમતું નથી. આ આપણે એકની એક વાત અથવા એક એક આપણને બહુ સરસ કોઈ એક, ભલે આપણે ધર્મ માર્ગમાં એમ કહીએ કે આપણે એક આત્મસિદ્ધિ છે આપણે ત્યાં, આપણે આત્મસિદ્ધિ પર આપણો બધો પ્રેમ છે, લાગણી છે, આપણને પ્રાપ્ત કરવાની ઈચ્છા છે, એના પ્રત્યેનો અહોભાવ છે. પણ એ આત્મની સિદ્ધિની કેસેટ સવારમાં આપણે ટીવી પર આપણે જ્યાં મૂકતા હોય મૂકીએ, સાંભળતા હોય, એક વાર, બે વાર, ત્રણ વાર, પાંચ વાર, સાત વાર, દસ વાર રિપીટ થશે, પછી અંદરથી એક જાતનો અભાવ આવશે, ભલે હિતનું કારણ છે તો પણ. કારણ કે આપણે ટેવાઈ ગયા છીએ, વારંવાર એકને એક વસ્તુ રિપીટેશન થાય એટલે આપણને થોડોક અંદરમાં અભાવ આવી જાય. આપણા હિતનું કારણ, કલ્યાણનું કારણ હોવા છતાં એમ જ્ઞાની પુરુષો આપણને વારંવાર કંઈક ને કંઈક, કંઈ ને કંઈ બોધ આપતા હોય ને તો પછી કંટાળો કે આ તો આમની પાસે તો રોજ આ એક જ વાત છે, આત્મા આત્મા ને આત્મા શું લાગી પડ્યા છો આત્મામાં, આ શબ્દો સાંભળ્યા છો મેં લોકો પાસે, એટલે કહું છું એ શું આખો દી આ વાત કહીને બેઠા છો. હા, અભાવ અંદર આવે એમ વારંવાર થાય ને એટલા બધે. એમ આર્યા એ છે કે એક વખત જો અનુભવ થયા પછી જીવનમાં જે ઘટના ઘટે છે એમાં ઇન્દ્રિયો, શરીર અને વૃત્તિઓ વિરામ પામે. હવે ઇન્દ્રિયોની સાથે, એના વિષયો સાથે આપણે જોડાય છીએ, વારંવાર રોજની પ્રક્રિયા છે. પણ એક વખત આ ઘટના ઘટે ને તો પછી એના પ્રત્યે અભાવ ચાલુ થઈ જાય, એના પ્રત્યે અભાવ ચાલુ. કારણ કે એક નવો વિષય મળ્યો, નવો વિષય મળ્યો એટલા જૂના વિષય ઉપરથી સેજે મન છૂટું પડી જાય, આપણી વૃત્તિઓ વિષયોથી વિરામ પામે છે. અત્યારે આપણે ગમે તેટલું સમજીએ કે વિષયોમાં સુખ છે, છતાં જઈએ છીએ પાછા વિષયો પાસે. જો જ્યાં સુધી આ સમ્યક દર્શન અંદરથી પ્રગટ્યું નથી ત્યાં સુધી વારંવાર આપણે ત્યાં જ, એટલે વિષયોમાં જ ફરી ફરીને ખેંચાઈને જઈએ છીએ. આ આપણી અવસ્થા અનાદિની છે, એમાંથી બહાર નીકળવું આખી આ ગાથાનો મર્મ આ છે કે કોઈ પણ પ્રકારે જે કારણ બંધના છે એમાંથી એને મુક્ત થવું પડશે તો જ એને મોક્ષની પ્રાપ્તિ થાય. કારણ કે હેતુ એને મોક્ષનો છે, તો મોક્ષને અવરોધ કરનારા જે કારણો છે એને દૂર કર્યા વિના ચાલે નહીં. આ ગાથા ઉપર વારંવાર અભ્યાસ કરવા જેવો છે. જ્યારે જેટલી વાર આમાં બે જેમ જેમ ઊંડા જઈએ એમ કંઈક ને કંઈક નવું તત્વ મળે એવું છે. જો એટલે આપણે આ પેરાગ્રાફ ઉપર આપણે જરા વધારે ભાર આપ્યો છે. હવે આગળ જ વધીએ. પછી એક દ્રષ્ટાંત આપીને કહ્યું કે ગંદકીમાં રહેલા કીડાના જેવી અવસ્થા આપણી છે. આ ગંદકી તે આપણી અનંતકાળથી અનાદિથી ચાલ્યું આવતું અજ્ઞાન અને કુસંસ્કાર, એના એટલે હવે એ મીઠા લાગે છે. એટલે કોઈ સંજોગોમાં આપણને બીજી નવી વાત જલ્દી બેસતી નથી, પણ સત્ય જ્યારે સમજાય કે આ મારા હિતનું કારણ નથી ત્યારે છોડતા વાર પણ લાગતી નથી. બંને વાત છે, એટલે સત્ય સમજાવવું જોઈએ શું છે. એટલે સરસ દ્રષ્ટાંતથી સમજાવું કે નાકમાં ગોળી મૂકી દીધી છે એટલે ફૂલની સુગંધ ક્યાંથી આવે. પછી વાત આવે છે વિરતી. વિરતી જ્યારે થાય ત્યારે તેના કારણો કસાય મંદ પડે. વિરતી એટલે વિરામ પામવો. જે કરી રહ્યા છીએ એમાં રોકાવું, અટકવું, આનું નામ છે વિરામ પામવો, વિરતી. ક્રોધ, માન, માયા, લોભ એ બધાનું બળ તૂટે, જોર ઘટે. વિપરીત બુદ્ધિ હશે અને અવિરતી હશે તો કસાયો જોર કરશે. આખા સંસારમાં ચારે તરફ જુઓ તો કસાયનું સામ્રાજ્ય છે. આ કસાય, કસાય એ ક્રોધ, માન, માયા ની અસર, એની અસર નીચે આપણી થતી પ્રવૃત્તિ, એ સંસારની સાથે આપણે જોડાયેલા છીએ. તો આ સાથે રાખીને આ બધા આપણા સાધનો છે. જેમ યુદ્ધના મેદાનમાં સૈનિક લડવા જતો હોય તો બધા સાધનો હોય, મશીન ગન હોય, અને પાછી એક રિવોલ્વર વધારાની રાખી હોય, એનેમાં નાખવાની ગોળીઓ પણ હોય, અને એકાદી છરી જરૂર પડે તો એ પણ રાખે, ખંજર જેવું રાખે, કોઈ ભાલોય રાખે અને કામઠું રાખે, અને તીર કામઠું રાખે અને ભાલોય રાખે. કેટલા બધા આપણને બતાવવામાં આવે છે ને એમાં. એટલે શસ્ત્રો, એકથી વધારે શસ્ત્રો એ ભેગા રાખે, કારણ કે એને ખબર છે કે કદાચ એક શસ્ત્ર છેલ્લી ઘડીએ કામ ના આવ્યું, તૂટી ગયું, કંઈ પણ થયું તો બીજું તરત કામમાં આવે. એમ આપણે ક્રોધ કામમાં નહીં આવે તો માન, નહીં નહીં હોય તો માયા, એ નહીં હોય તો લોભ, પણ આ બધાને સાથે લઈને જ જવાના. એટલે ક્યાંક ને ક્યાંક, કાંકને કાંઈક આપણું કામ કરવા માટે થઈને આ બધા આપણા સાધનો છે, એને એ સાધનો વડે આપણે સંસારને બળવાન બનાવ્યો છે, મુખ એટલો બધો મજબૂત બનાવ્યો છે કે એ સંસાર છોડવા માટે થઈને આપણને કોઈ સાક્ષાત ભગવાન આવીને કહે ને તો એમ કહે કે ઉભા રહ્યો, જરાક વિચાર કરી લો, તત્પર નહીં થાય, એટલો ગાઢ સંબંધ બંધાઈ ગયો છે આ સંસાર સાથે. કસાયો શાંત થશે ત્યારે તમારા જીવનમાં ખરી શાંતિનો અનુભવ થશે. હવે જો કસાયને શાંત કરવા પડશે, એટલે પહેલાં તો આ કસાય છે એવો જીવને લક્ષ આવવો જોઈએ. આપણે કોઈ માણસ હોય ને હાલતા ક્રોધ કરતો હોય ને આપણે એને કે તમારો સ્વભાવ મારે ક્રોધ, ના ના તમને એવું લાગે છે, મને અંદર કાંઈ નથી, આવું પાછું બહારનું કાઢે, મને અંદર કાંઈ નથી હોય તો તમને એવું લાગે છે, અરે ભલા માણસ એને શું કામ લાગ્યું, પણ તારા કાંઈક એના લક્ષણ એને જોયા તો કહે છે ને, કેમ બીજાને ન કીધું, પણ એ પોતે વાત ન સ્વીકારે, આ એની અંદરમાં રૂચિ છે પડેલી, એ કસાયો પણ એને મીઠા લાગે છે, સમજાય છે. એટલે એ જ્યારે શાંત થાય ત્યારે જીવનમાં ખરી શાંતિનો અનુભવ થાય એમ કેવું છે. અને ગીતામાંથી ભગવદ્ ગીતાનો પણ એક અહીં લીધો, અશાંતસ્ય કુતઃ સુખમ, અશાંત છે તે અંદરથી સુખ અનુભવી શકતો નથી. આપણને સૌને અનુભવ છે, કોઈના પર આપણે ક્રોધ કરીએ, ભલે કોઈ કારણે ક્રોધ થયો, તો એ ક્રોધ એના પર કરીએ છીએ ને એને જેટલું ક્રોધને કારણે એને અંદરમાં જે પીડા થાય છે આપણા ક્રોધથી, મેં ક્રોધ કર્યો ને તમને જે અંદર પીડા થાય છે એ પીડા તો પછી થાય છે, પહેલાં અંદર મને થાય છે ક્રોધ કરતી વખતે, પણ એના પર લક્ષ્ય નથી જતું અને આ ટેવાઈ ગયો છે. પણ એક વખત જાય તો ખરેખર અંદરમાં પહેલાં પીડા ન થાય ત્યાં સુધી ક્રોધ થઈ શકતો નથી, બહાર આવી શકતો નથી, અંદરમાં પહેલાં થાય. ઉત્પન્ન થવાનું સ્થાન અંદર છે, પછી તો તમારા પર ક્રોધ કર્યો તો વ્યક્ત થયું, અવ્યક્ત પણ અંદર પડ્યો છે. હા, એટલે શું છે, અશાંતિ છે, અંદરની અશાંતિ છે. એને શાંતિનો અનુભવ કરવો હોય તો આ કસાયથી મુક્ત થવું પડે. ચોથી વાત કરે છે પ્રમાદની, ચોથી વાત અપ્રમાદ અવસ્થા, એટલે સંપૂર્ણ જાગૃતિ. પ્રમાદમાં જીવ બેહોશીમાં છે, મૂર્છામાં છે, એને ખબર નથી કે પોતે શું કરી રહ્યો છે, આ બધી પ્રમાદ અવસ્થા છે. માત્ર આળસ એટલું પ્રમાદ, આળસને આપણે પ્રમાદ કહીએ છીએ પણ એ તો સ્થૂળતાએ છે, સૂક્ષ્મતાએ તો આ બધા પ્રમાદ છે. એટલે અપ્રમાદ અવસ્થા માટે થઈને કહે છે જાગૃતિ. આ પ્રમાદને દૂર કરવો હોય તો શું કરવું, તો કે જાગૃતિ. આપણે વ્યવહારથી જોઈએ તો કોઈ માણસ વધુ પડતો દિવસમાં 5-7-10 કલાક સુઈ રહેતો હોય તો આપણે શું કહીએ, પ્રમાદી છે, આળસુ છે, એદી છે કહીએ છીએ ને. અર્થાત એનો અર્થ એ થયો કે સુઈ રહેવાની એક જે અવસ્થા છે એ પણ એક પ્રમાદ છે, એ આપણે સ્વીકાર્યું. હવે એનાથી દૂર થવું શું છે, પાણી લોટો રેડો, જાગૃત થયો ને, ગયો ને, ઊંઘ ગઈ તો પ્રમાદ ગયો ને, પછી એને કહેશું કે આ પ્રમાદમાં છે, કહેશું બસ એ કહે છે જીવ અહીંયા એમ કહે છે કે પ્રમાદથી છૂટતો હોય જાગૃત થા, જાગૃત થઈ જાય પછી જાગૃત અવસ્થામાં પ્રમાદ થઈ શકતો નથી. પણ આ જે જાગૃતિની વાત છે, અપેક્ષા છે, એ સૂક્ષ્મતાએ છે. જાગૃતિ એટલે જીવે અંદરમાં સાવધાન થવું, સાવધાન થવું, આ કરવા જેવું છે, આ કરવા જેવું નથી, હેય અને ઉપાધિનો વિવેક થવો, સ્વ અને પરનો વિવેક થવો, આ પ્રકારે જાગૃત થાય એને કહે છે જાગૃતિ. અને એ જાગૃત અવસ્થા જેની ચાલુ હોય જ્યાં સુધી, ત્યાં સુધી પ્રમાદનો પ્રવેશ થઈ શકતો નથી. એટલે પ્રમાદને કાઢવા માટે એનો હાથ પકડીને બહાર મૂકવાની કોઈ પ્રક્રિયા કરવાની જરૂર નથી, માત્ર જાગૃત થવાની જરૂર. પોતે જાગી જાય તો પ્રમાદ એની મેળે ચાલ્યો જાય, આમ કેવું છે. પ્રમાદ અવસ્થા એટલે અપ્રમદ અવસ્થા એટલે સંપૂર્ણ જાગૃતિ, સમગ્રપણે જાગીને જીવનમાં જીવવું જોઈએ. અને નરસિંહ મહેતાની સરસ તાત્વિક વાત ગાથાની લીધી છે. જાગીને જોઉં તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ભોગ ભાસે. પેલી દ્રષ્ટિ આપણને એમ લાગે કે આ નરસિંહ મહેતાનું કંઈક ચસકી ગયું લાગે છે મગજ, હે નહીં તો આવી વાત લખે. જાગીને જોઉં તો, અરે હું આજ અત્યારે જાગું છું એટલે જગતને જોઉં છું, અને તમે કહો છો જાગીને જોઉં તો જગત દેખાતું નથી. આપણે અત્યારે જાગૃત છીએ ને એટલે આખું બધું દેખાય છે ને. આ તો કે છે જાગીને જોઉં તો જગત દેખાતું નથી અને ઊંઘમાં અટપટા ખેલ દેખું, આવું કેમ કીધું? વિપરીત વાત કરીશ ના. આ જ્ઞાનીની વાત છે, જ્ઞાનીની વાત આખી જુદી હોય. એનો એને પકડવા માટે થઈને તો જરા અંદરમાં જાગૃત વિશેષ થવું પડે ત્યારે ખબર પડે. એ જાગૃત અવસ્થાની વાત પછી જનક વિદેયના દ્રષ્ટાંત દ્વારા કીધી છે. એ જાગૃત અવસ્થાની વાત છે. જ્યાં સુધી આ જીવ મોહનિદ્રામાં સૂતો છે એ ખુલ્લી આંખે પણ ઊંઘતો છે, જાગૃત નથી, ખુલ્લી આંખે પણ ઊંઘી રહ્યો છે મોહદશામાં. અને જ્યારે એ મોહદશામાંથી બહાર નીકળે છે, સાવધાન થાય છે, ત્યારે ખરેખર એ જાગેલો છે. બીજું પણ નરસિંહે કીધું છે, નરસિંહ મહેતાએ, કે રાત રહે જ્યારે પાછલી ખટગળી, સાધુ પુરુષે સૂઈ ન રહેવું. જે સાધુ પુરુષ એટલે જાગૃત, એ કે જ્યારે આખી જગતની સૃષ્ટિ નિરાતની ઊંઘ લેતી હોય, પાછલી રાતની છેલ્લી છ ઘડી, લગભગ 4-4.5 કલાકનો ટાઈમ સમય, એટલે સૂર્યોદય પહેલાંના 4-5 કલાકનો સમય, ત્યારે જગત આખું મીઠી નિદ્રામાં સૂતું હોય, ત્યારે સાધુ પુરુષે સૂઈ ન રહેવું, એણે જાગૃત રહેવાનું છે. કારણ કે ત્યારે જે પોતાનું કામ કરી શકશે નિરવ શાંતિમાં, પોતાના આત્માની સાથે વાત કરી શકે, આત્માનો અનુભવ કરી શકશે, એ પોતે આત્મારૂપ છે એવી અંદરની ચેતના અંદરથી સ્ફુરાયમાન કરી શકશે. માટે કહે છે જગત સૂતું હોય ત્યારે સાધુ જાગૃત હોય છે, અને જગત જ્યારે જાગે છે ત્યારે સાધુ સૂઈ જાય છે. સૂઈ જાય છે એટલે એ શાંત થઈ જાય છે પોતાના મનોભાવની અંદરમાં, ચિંતનમાં, મનનમાં. આમ ઊંઘની વાત નથી, ત્યાં પણ એવો એની અપેક્ષા છે, અંદર શાંત થઈ જાય, એ જગતની સાથેના વ્યવહારો સંકેલી લે, એ પોતે અંદર જાગૃત અવસ્થામાં. આ અવસ્થા કારવાની છે. એટલે અહીંયા ઉપરમાં જનક મહારાજાનું દ્રષ્ટાંત બહુ પ્રખ્યાત છે. અષ્ટાવક્રજીએ એનું સમાધાન આપ્યું કે જો સ્વપ્નમાં જોયું એ પણ ખોટું, અને આ તું જોઈ રહ્યો છે આ રાજપાટ ઠાઠ માઠ બધું એ પણ ખોટું, આમાંનું કાંઈ સાચું નથી. જ્યારે આંખ ખુલે છે ત્યારે સ્વપ્ન છૂટે છે, તૂટી જાય છે, અને જ્યારે આંખ વિચાય છે ત્યારે આ જગત પણ વિસરાઈ જાય છે. તો આ બે ખોટા છે. છેલ્લી આંખ વિચાઈ જાય પછી જગત દેખાય, એવી વાત. પછી યોગની વાત કરી, મિથ્યાત્વ વિરતિ પ્રમાદ કસાય અને યોગ. હવે શું કહે છે, મન વચન કાયાના યોગ. આપણે જાણીએ છીએ કે મન વચન કાયાના યોગ તો આપણા સતત પ્રવૃત્તિમાં છે જ, રહેવાના જ. હવે તમે કહો કે તમે મન વચન કાયાના યોગને કારણે તમે પ્રવૃત્તિ કરો છો અને કર્મબંધ થાય છે, તો ભગવાન જીવવું કેમ અમારે? મન વચન કાયાના યોગ વગર અમારે જીવવું કેવી રીતે? સંસાર કેમ અમારે ચલાવવો? અમારે કેવી રીતે આમાંથી છૂટી શકાય અમને બતાવો. ભગવાન મહાવીર પાસે પ્રશ્ન આવ્યો છે. ત્યારે ભગવાન મહાવીરે શું કીધું, અદ્ભુત વાત કરી. યત્નાપૂર્વક ચાલો, યત્નાપૂર્વક ઉભા રહો, યત્નાપૂર્વક બેસો, યત્નાપૂર્વક શયન કરો, યત્નાપૂર્વક ભોજન કરો, યત્નાપૂર્વક બોલો. યત્ના એટલે ઝીણા, ઉપયોગ સાવધાની. આ ઉપયોગપૂર્વક સાવધાનીપૂર્વક બોલવામાં આપણે ઘણી વખત નથી કહેતા કે ભાઈ તમે જરાક વિચાર કરીને બોલો. શું કહો છો? આપણે કેમ કહેવું પડે? એ ત્યાં એ જરાક વિવેક ચૂટી ગયો છે, સાવધાન નથી. એને ખબર નથી કે આમ બોલવાથી બફાઈ જાય છે. આપણે રાજકારણના રોજ છાપામાં વાંચીએ છીએ અને પછી એના સમાધાન માટે થઈને હોબાળો ચાલ્યા કરે, પણ પહેલાં સાવધાન હોત તો ન થાય. સાવધાની નથી હોતી, એટલે કે છે કે યત્નાપૂર્વક જે પણ ક્રિયા કરો, મન વચન કાયાના યોગ છે, ભલે પ્રવર્તે પણ સાવધાની પૂર્વક. પેલી સાવધાની એ કે જે પહેલા પાંચ કારણો આપણે જોયા, મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કસાય, યોગ, એના આશ્રય લીધા વિના ચાલો. પહેલી વાત તો એ, મન વચન કાયાના યોગને પ્રવર્તાઓ છૂટશે, પણ આનો આશ્રય લીધા વિના કરો. બીજું સાવધાનીપૂર્વક કે આ હેય છે, આ ઉપાધેય છે, એનો વિવેક કરીને કરો તો પછી કર્મબંધ થવાનું કારણ ક્યાં બચ્યું? રાગ દ્વેષ છોડી દો, અજ્ઞાન છોડી દો, બધા કસાય વગેરેના પાંચ કારણો છોડી દો, બસ આટલું જ કરો, આટલી સાવધાની રાખો તો વાત. આપણે ડૉક્ટર એક આપે ને પ્રિસ્ક્રિપ્શન આપે ને આ દવા, અને પછી લખી આપે હમણાં આટલી વસ્તુ ન ખાવી, તળેલું, ખાટું, ખારું, વાસી, આથો આવેલું, આવું કેટલું બધું લિસ્ટ બનાવી દે. એક લિસ્ટ એક વખત વાંચ્યું હોય, એક જ વખત વાંચ્યું હોય પછી ભૂલ નથી થતી. આ લિસ્ટ રોજ વાંચે ને તોય ભૂલ કરે, કારણ કે ભગવાન પર ભરોસો ઓછો, ડાક્ટર પર વધારે. અને ત્યાં સાવધાની, એ આપણો દેહાધ્યાસ બતાવે છે, એમાં ભૂલ નહીં કરી, અહીંયા ભૂલ થશે. એટલે વધારે સાવધાન થવા માટે ભગવાને પણ કહેવું પડે છે યત્નાપૂર્વક. પછી એના પારામાં કહ્યું, અપ્રમત અવસ્થામાં, સાવધાન અવસ્થામાં, જાગૃત અવસ્થામાં, આત્મ સ્વરૂપમાં વર્તે એવી દશા, સમ્યક દર્શન પણ એક દશા, વિરતિ પણ એક દશા, મંદ કસાય કે કસાય રહિત અવસ્થા પણ એક દશા, અપ્રમત અવસ્થા તે પણ એક દશા, અને મન વચન કાયા આ ત્રણેય સાધનોનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો કે નિરોધ કરવો તે પણ એક દશા. વાતો એ વાતો ને દશા એ દશા, કૃપાળદેવે કહ્યું છે, વાતો એ વાતો ને દશા એ દશા. આ દશાને સમજવાની છે, બાકી તો વાતો. હમણાં ભેગા થયા છીએ, વાંચીએ છીએ, સારું લાગે છે, બહાર નીકળશું ભૂલી જશું, પણ દશામાં તો અંદર છાપ પડી જાય. ગમે તે પછી પ્રવૃત્તિ થાય ને તો એ તરત સાવધાનીપૂર્વક જ વર્તે, આને કહેવાય દશા. એ દશામાં આવતું નથી ત્યાં સુધી બધું અધૂરું છે. એટલે અહીંયા બહુ સ્પષ્ટતા સરસ રીતે કરી, અપ્રમત અવસ્થા કોને કહેવાય? સાવધાનીપૂર્વક પ્રત્યેક ક્રિયા થાય, કોઈ પ્રકારે બંધાય એવી ક્રિયા ન થાય. અરે પ્રભુ પાસે રોજ તમે દર્શન કરો ને, દર્શન કરો ત્યારે એની પાસે માગવું હોય ને તો ખરેખર આવું માગવા જવું, પ્રભુ મને આજના દિવસમાં સાવધાની આપજે, કર્મબંધનું એક પણ કારણ હું સેવું નહીં, મારાથી કંઈ પણ પ્રવૃત્તિ થાય તો માત્ર અને માત્ર ભલે થોડી થાય પણ કર્મના ક્ષય માટે થાય, બંધ માટે ન થાય, મને એવી જાગૃતિ આપ, આવું માગો. મારો ધંધો સારો હાલે, શું કરવું, માગતા આવડે નહીં એટલે સાચી છે. પછી જ વાત કરી કે આ વિપરીત બુદ્ધિ મિથ્યાત્વને દૂર કરવા માટેના જે ટૂંકમાં લીધું, જે ઉપર સારમાં જોઈ ગયા આપણે, એને અહીં પછી સંક્ષિપ્ત કરીને આપ્યું. મિથ્યાત્વને દૂર કરવું હોય તો સમ્યક દર્શનની જરૂર પડે, અવિરતિને દૂર કરવા માટે વિરતિની જરૂર પડશે, કષાયને અકષાય અથવા મંદ કષાય દૂર કરશે, પ્રમાદને અપ્રમાદ એ દૂર કરશે, એટલે કે સાવધાની, યોગ, અને યોગને મન વચન કાયાની નિવૃત્તિ એને દૂર કરશે. આમ સંક્ષેપમાં પછી આખો સાર વાત કરી દીધી. આવા પાંચ કારણો તે મોક્ષનો ઉપાય છે. જે જે કારણ બંધના, તે બંધનો પંથ, તે કારણ છેદક દશા, મોક્ષ પંથ, અને પરિણામ ભવનો અંત. આ ગાથાની એટલી બધી સરસ મહત્તાની અહીંયા સરસ મજાની છણાવટ મહારાજ સાહેબે બે પ્રવચન દ્વારા કરી છે. હવે જે આવતી ગાથા 100મી ગાથા આવવાની છે એનો અહીં સંક્ષેપમાં થોડુંક લીધું છે, અને પછી આપણે 100મી ગાથામાં તેની વિશેષ વિસ્તાર જોશું. તો અહીંયા 100મી ગાથામાં જે સંક્ષેપમાં કહેવું છે, શું કહ્યું કે મોક્ષનો માર્ગ અલગ નથી, મોક્ષનો માર્ગ એક જ છે. કોઈને બે માર્ગ બતાવી અને આ જ્ઞાનીઓએ અવઢવમાં મૂક્યા નથી, એમણે સ્પષ્ટતા કરી દીધી છે. મોક્ષના માર્ગ અલગ નથી, વાટ એક જ છે. જે વાટે ભગવાન મહાવીર તેરા એ જ વાટે શ્રેણી અને સતી તુલસા તરશે, અને આપણે પણ એ જ વાટે તરશું. સમજી લે, આપણે આટલું ઉમેરી દેવું, અમે મારા સાહેબે એટલું નથી ઉમેર્યું, આપણે ઉમેરી દેવું. જે વાટે ભગવાન મહાવીર તૈરા એ વાટે જ શ્રેણીક અને સુલસા તરશે અને એ જ વાટે આપણે તરશું. એટલે રસ્તો બીજો ગોતવાની જરૂર નથી, આ મહાવીરે બતાવેલા માર્ગે ચાલવાની જરૂર છે. આટલી દ્રઢતા અંદર કરવી પડશે. યક્ષોમી ગાથામાં જીવનની એક મૌલિક ઘટના છે તેનું વર્ણન છે. પહેલાં રાગ દ્વેષ અને અજ્ઞાન એ ત્રણેયનું એકત્વ. એકત્વ એટલે શું? તો કે એકલા રાગની વાત નહીં, એકલા દ્વેષની વાત નહીં, એકલા અજ્ઞાનની વાત નહીં, પરંતુ ત્રણેય એક થઈ જાય તેવી એક અવસ્થા, એ ત્રણેયનું એક થવું તેને કહેવાય છે ગાંઠ અથવા ગ્રંથિ. આ કામ ક્યારે કરે છે? રાગ દ્વેષ અજ્ઞાન શું કરે? એ એક ભેગા થઈ જાય ને પછી બળવાન થઈ જાય. આપણે ઓલે પંચતંત્રની વાત વાર્તામાં આવે છે ને, કે ઓલા બાપા મરવા પડ્યા, છોકરાને બોલાવીને પૂછ્યું, એક આપ્યું કે ઘાસમાંથી એક લાકડું આપ્યું કે આ એક આ લાકડું લે તોડી નાખ, તો આમ કર્યું આમ તો બટકાવી નાખ્યું, બીજું બીજાને બીજું હોય તો એને બટકાવીને, પછી એમ કર્યું કે હવે એક કામ કરો, આ લાકડાની ભારી છે એ ભારીને તોડો. લાકડાની આખી ભારેલી હતી, તો કે ગમે એટલા પ્રયત્ન કરો ભારી તૂટે નહીં, કારણ કે બળ થઈ ગયું, 5-10 લાકડાનું બળ થઈ ગયું, હવે તૂટશે નહીં, એક એક લાકડું બધું ભાંગી જાય. એમ અહીંયા આ ત્રણેયનું એક થઈ ગયું એટલે એને ગાંઠ કીધી. હવે એવી ગાંઠ બંધાઈ ગઈ અને આપણને શું છે, આ રાગ દ્વેષ અને અજ્ઞાન ત્રણેયની ગાંઠ અનાદિથી બાંધતા આવ્યા છે, એટલે એવી મજબૂત થઈ ગઈ છે, એમાંથી મુક્ત થવું આપણને કઠણ પડે છે. એટલે શું કરવું જોઈએ? છૂટી પાડી દો, રાગને જુદો પાડીને જુઓ, દ્વેષને જુદો પાડીને જુઓ, અજ્ઞાનને જુદો પાડીને જુઓ, અને પછી એક પછી એકની સામે સામનો કરો, ત્રણેય નીકળી જશે, ત્રણેય નીકળી જશે. એ કઈ ટકે એમ નથી હો, કારણ કે વિભાવિક અવસ્થા છે, સ્વાભાવિક નથી. સ્વાભાવિક હોય તો ન જાય, પણ વિભાવિક અવસ્થા છે એટલે જાય. બધા મહાપુરુષોએ આ કામ કર્યું છે અને એ જ કામ આપણે કરવું પડશે. રાગનું એકલાનું જોર નથી, દ્વેષનું એકલાનું જોર નથી, અજ્ઞાનનું એકલાનું જોર નથી. આ ત્રણેય જબરા અને બળિયા તો છે, પરંતુ જ્યારે ત્રણેય ભેગા થાય અને તેમાંથી જે રસાયણ તૈયાર થાય તેને કહેવાય છે ગ્રંથિ. તમે જ્યારે સાંભળતા હો છો કે ગ્રંથિભેદ કરવો છે, તો કઈ ગ્રંથિ? રાગ દ્વેષ અને અજ્ઞાન, એ ત્રણેયનું એકત્વ થઈ જાય, ત્રણેય એકરૂપ થઈ જાય, ત્રણેય જુદા પડી ન શકાય. જ્યાં રાગ છે ત્યાં દ્વેષ છે, ત્યાં અજ્ઞાન છે, પણ એ ત્રણેય ભેગા થઈ જે એક રસાયણ એક પદાર્થ તૈયાર થયો તે ગ્રંથિ, તે ગાંઠથી કર્મબંધન થાય છે. આ કર્મબંધનું કારણ અહીંયા છે, આ ત્રણેય ભેગા થાય છે માટે થાય છે. અને ત્રણેયને એકબીજાની ભાગીદારી છે, એવો સંબંધ છે ને, સરખા હિસ્સાના ભાગીદારો છે, એટલે એને છૂટા પાડવા બહુ અઘરા પડે, એ ભાગીદારી છૂટી કરવી પડે. આ ગાંઠ તોડવી પડશે ને, જોવું પડશે એ ગાંઠ ક્યાં પડી છે. ઘા તો યોગ્ય જગ્યા પર થવો જોઈએ, અત્યાર સુધી ગમે ત્યાં ઘા કર્યા છે. વહ સાધન બાર અનંત કયો, તદ પી કછું હાથ હજુ ન પહેરો. આટલું બધું કર્યું, આટલા સાધનો કર્યા, પણ હજુ કંઈ ઠેકાણું પડ્યું નહીં. અને પછી જે કર્યું તે કેવું કર્યું, એના માટે થઈને આ વીર વિજયજી મહારાજની ગાથાની એક ચરણનું એક ચરણ લીધું છે. સંસારની માયામાં મેં વલોવ્યું પાણી, બસ આવું કામ કર્યું. વલોણું બહુ કર્યું, સવારથી સાંજ સુધી ચાલ્યું, પણ ગોરીમાં પાણી હતું, છાસનો દહીં નહોતું, દહીં વલોયું હોત તો માખણ નીકળત, પાણી ભરીને વલોયું અને માખણની અપેક્ષા રાખી, મેળ ન પડ્યો. તો કે અત્યાર સુધીમાં જેટલા સાધન કર્યા આ પ્રકારે કર્યા, વ્રત જપ તપ નિયમ ઘણું ઘણું કર્યું, કેટલી તીર્થયાત્રાઓ વરઘોડા બાકી નથી રાખ્યું, પણ આવું કર્યું. આત્માને ઘેરે મૂકીને આખી જાન લઈને ગયો, વરરાજો ઘેરે ને જાન નીકળી પરણવા, બસ આવો આપણો ખેલ કર્યો છે અત્યાર સુધી. અત્યાર સુધી સંસારની માયામાં પાણી વલોયું, માખણ હાથ ના આવ્યું, આટલા બધા કર્મો કર્યા પણ ઘા યોગ્ય જગ્યા પર થયો નથી. કર્મબંધના ઘણા કારણો અને તેને આવવાના દરવાજા પણ ઘણા હોઈ શકે, પરંતુ શાસ્ત્ર પરિભાષામાં મુખ્ય બે જ કારણો, એક ચારિત્રમો તેમાંથી રાગદ્વેષ આવે છે અને બીજો દર્શનમો જેમાંથી અજ્ઞાન આવે છે. જો દર્શનમો અને ચારિત્રમો આ બે જ વસ્તુ પર લક્ષ આત્મસિદ્ધિમાં પણ આ જ વાતને લક્ષમાં લઈ અને ખાસ ભાર આપ્યો છે. કર્મ અનંત પ્રકારના, એમાં મુખ્ય બે, દર્શન મોહ, દર્શન અને ચારિત્ર. એમાં મોહનીના પાછા બે ભાગ પડ્યા, એમાં મુખ્ય મોહનીય અને મોખની મોહની અંદરમાં બે ભાગ, દર્શન મોહ અને ચારિત્ર મોહ. અને એ બંનેના ઉપાય આપ્યા, ચાહે બંને જઈ શકે છે પણ જીવ લક્ષ આપે ઉપાય હજુ કરે તો. એ કહે છે કે આ બે છે, ચારિત્ર મોહ અને દર્શન મોહ. દર્શન મોહમાં જીવનો દેહાધ્યાસ મુખ્ય છે, બીજું છે પણ મુખ્યતા દેહાધ્યાસની છે. દેહને પોતાપણાની માયનો, પોતાપણાની પૂરેપૂરી માન્યતા અને એને અનુસાર એનું પ્રવર્તન, એટલે એને કારણે દર્શન મોહ ગાઢ થતો થયો, થતો થયો. અને એની અસર ચારિત્ર મોહ ઉપર થતા એ ચારિત્રમાં જે પણ કાંઈ બહારની ક્રિયાઓ કરે છે, ભલે ધર્મના અનુષ્ઠાન, તો પણ એના પ્રભાવ નીચે કરે છે, એટલે એનું એને પરિણામ પ્રાપ્ત થતું નથી. માટે બેને છોડવા પડશે. અને બોધ વિતરાગતા, એક બોધથી અને એક વિતરાગતાથી, એ પ્રકારે એમાંથી મુક્તિ મળે. આપ્યું નીચેની ગાંઠામાં, કર્મ અનંત પ્રકારના, તેમાં મુખ્ય આઠ, તેમાં મુખ્ય મોહનીય, હણાય તે કહું પાઠ. અને અહીંયા બે વાત, બે ભાગની જરા સ્પષ્ટતા કરી છે કે મુખ્ય મોહનીયના બે ભાગ છે, ચારિત્ર મોહનીય અને દર્શન મોહનીય. ચારિત્ર મોહનીયની બે જે ધારા આવે છે તે રાગ દ્વેષ અને દર્શન મોહનીમાંથી જે ધારા આવે છે તે અજ્ઞાન. અજ્ઞાન રાગ દ્વેષ ત્રણેયનું એક થવું તેને કહેવાય છે ગ્રંથિ. એટલે બંને પ્રકારે મોહનીય કર્મને એટલો બધો ગાઢ બનાવ્યું છે, મજબૂત, આ એટલે એને આપણે એને શાસ્ત્રોક્ત પરિભાષામાં ગ્રંથિ શબ્દ આપ્યો છે, ગાંઠ. અને હવે તો આપણને જોવા મળતા નથી, આ દ્રષ્ટાંતો આપવા અઘરા પડે છે, પણ આગળ જ્યારે આપણે છાણા લાકડાના ચૂલા હતા ઘરમાં ને, ત્યારે પછી લાકડાની ગાડું નીકળો હોય તો એક ગાડું લાકડા લઈએ, ફળિયામાં ઉતાર્યા હોય, પછી કોકને ફાડવા માટે, તોડવા માટે, નાના ટુકડા કરવા માટે થઈને કોકને બોલાવીએ, એ આવે, આવે ને લાકડા ફાડે કુવાળીથી. ચૂલામાં જાય એવા તો બનાવવા પડે ને, તો તે આવડા મોટા મોટા હોય તો. એની અંદરમાં જ્યારે આ ઘા ઝાડની અંદરમાં એક જગ્યાએ ગાંઠ હોય, હવે ઉપરનું લાકડું તો ફટાફટ તૂટી જાય કુવાળીની મારથી, ગાંઠ પાસે આવે ને એ કેટલા ઘા મારે તોય તૂડવું અઘરું પડે. પછી શું કરે, છીણી લે, એ છીણીથી પહેલાં અંદરમાં છીણી બેસાડે અને ઘણના મોટા ઘા મારે, અને જ્યારે ઘણના ઘા મારે ને ત્યારે ગાંઠ તૂટે. આ બધું અમે નાનપણમાં જોયું છે એટલે યાદ છે. અત્યારની આ પ્રજાને તો કાંઈ હવે કાંઈ આ જોવાય મળતું નથી, તને શું ખબર પડે કે આ બધું શું કહેવાય છીણી અને કેમ શું કહેવાય ગાંઠ અને કેમ તોડાય, આ કાંઈ નહીં થાય. એમ આ ગાંઠને તોડવાની છે, કારણ કે મજબૂત આપણે કરી છે અનાદિથી સંસ્કારથી. પછી છેલ્લી વાત જે કરે છે, ટૂંકમાં એક છેલ્લી વાત, કર્મના ઉદયમાં સૌથી વધારે આપણા ઉપર શાસન જો કોઈ કરતો હોય તો મોહની કર્મનું શાસન છે, એનું સામ્રાજ્ય આપણા ઉપર સૌથી વધારે છે. મોહનીય કર્મના ઉદયમાં આત્મા તન્મય થાય છે, એકાકાર થાય છે. કોઈએ ગાળ આપી, અંદર કેટલું દુર્ધ્યાન ચાલે છે, એ કોણ મને ગાળ કેમ આપી, જોઈ લઈશ, બતાવી દઈશ, વગેરે વગેરે. આ તો ધ્યાન થયું. અને કોઈ પ્રશંસા કરે તો કહેશે કરે જ ને, હું લાયક છું. અને માન સન્માન, હા, મને ઓળખનારા ઘણા ઓછા છે, તમે ડાયા માણસ છો તેથી મને ઓળખી લીધો અને માન સન્માન આપ્યું. જો બે રીતે કરે, આ મોહનીય કર્મનો ખેલ છે. કોઈ પ્રશંસા કરે કે કોઈ આપણો માન અપમાન કરે, ગાળ આપે, ક્રોધ કરે આપણા ઉપર, તો સમજવું કે એમાં એનો દોષ નથી, મોહનીય કર્મની કારણે આ બધી સત્તામાં છે, એટલે આ થઈ રહ્યું છે. રસ્તામાં ચાલ્યા જતા હોય, સોનાની લગડી પડી હોય, મનમાં થાય કે લઈ લઉં, થોડા સારા સંસ્કાર હોય તો એમ થાય કે પારકું છે લેવાતું છે, વળી વિચાર આવે કે બીજો કોઈ લઈ લેશે એના કરતાં હું લઈ લઉં તો. આ મનની હારે જો આ મોહનીય કર્મ એનું સ્વરૂપ બતાવે છે. તમે જ બધા ઘાટ ઘેડ્યા કરો અને મનમાં ને મનમાં વિચાર કરો, આ ખેલ કોનો, મોહનીય કર્મ. અને છેલ્લા પરેખામાં એનું સમન્વય કરતા કહે છે, આ વિચાર કરજો કે મોહનીય કર્મના ઉદયમાં જીવ તન્મય અને એકાકાર થાય છે, તે બંધનનું કારણ છે. આખી ગાથાનો સાર, કે જે જે કારણ બંધના, તો કે કયા, તો કે મોહનીય કર્મના ઉદયમાં જીવે કરેલી તન્મયતા, આશક્તિ એકાકારપણું એ બંધનું કારણ છે. સરસ વાત કરી, રૂપિયાની નોટ ગણો તો એમાં એકાકાર થઈ જાઓ, પણ માળા કરતા હો તો માળા ગણતા મન ઠેકાણે નથી રહેતું. આ મોહનીય કર્મ કરાવે છે. રૂપિયામાં મોહ છે, માળામાં તો હવે નિયમ લીધો જ એટલે કરવી પડે. શું છે, પર્યુષણો આવતા હતા અને ગુરુ મહારાજે નિયમ આપ્યો કે રોજ 5 માળા વાળીને શું, નિયમ લીધો એટલે કરવું પડે. કરવું પડે છે, કરવું નથી, કરવું પડે. અને ઓલામાં મોહ છે, એટલે આ વાત સમજવા જેવી કે આ બધા કોના ખેલ છે, મોહનીયના. મોહનીય કર્મના ઉદયમાં આત્મામાં જે તન્મય ભાવ થાય છે તે બંધનું કારણ છે. આમ કરીને અહીંયા આપણે અહીંયા વિરામ થાય છે. સોમી ગાથા જે આવશે એમાં આનો વિશેષ વિસ્તાર આવશે. અહીંયા તો સંક્ષેપમાં ભારત સાહેબે થોડું લીધું છે, આપણે ભણે એનો વિચાર કર્યો. ઓમ સુખદામયનંત સો સંત ચહિ દિન રાત રહે તદ ધ્યાનમહિ પર શાંતિય તસુધામય જે પ્રણમો પદ છે વરથે જય પ્રણમો પદ છે વરથે પરમ કૃપાળુ દેવ મહાવીર સ્વામી ભગવાન કી જય જય.